તારીખ 29/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 654 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 214
654 છે. સામાન્ય મુમુક્ષુને જે પ્રશ્ન મૂંઝવે એવો મૂંઝવણનો પ્રશ્ન છે. પર પદાર્થમાં મહત્તા આવી જાય છે, જગતમાં વસ્તુની મહત્તા છે, એની મહત્તા આવે છે, અને કુટુંબ પરિવાર મમતા થઈ જાય છે. વિચાર કરીએ તો પણ તે ભાવ તૂટતા નથી. વિચાર કરીએ એટલે એમ વિચાર થાય છે કે આ પરિણામો મને નુકસાન કરે છે, એમ વિચાર થાય છે, તો પણ એ પરિણામો તૂટતા નથી. ફરી ફરીને એવા પરિણામો થયા જ કરે છે. તો શું કરવું? પ્રશ્ન ઉપર આપણે થોડો વધારે પ્રકાશ પાડીએ કે જીવને અનાદિથી આ પરિસ્થિતિ છે, એટલે પરિણમન છે એ ઉલટું પરિણમન અનાદિથી છે. ઉલટા પરિણમનની ઉલટી પ્રેક્ટિસ એ પણ અનાદિથી છે. શું સ્પષ્ટ કરવું છે? માત્ર ઉલટા વિચારો અનાદિથી છે એમ નથી, પણ ઉલટી પ્રેક્ટિસ અનાદિથી છે. ઉલટું પરિણમન, ઉલટી પ્રેક્ટિસ અનાદિથી છે. એની સામે વિચારો આવે છે, પણ પ્રેક્ટિસ થાય છે કે કેમ એ સવાલ છે. ઉલટા વિચારની સામે સુલટા વિચાર કામ આવે, અને ઉલટી પ્રેક્ટિસ સામે સુલટી પ્રેક્ટિસ કામ આવે. લાકડીવાળાની સામે લાકડીથી લડાય, અને તરવારવાળાની સામે તરવારથી લમાય, લાકડીથી ન પહોંચાય એને. એમ બંને પ્રકાર ઉલટા ચાલે છે. ઉલટા વિચારો પણ જીવને આવે છે, ઉલટી પ્રેક્ટિસ પણ ચાલે છે. સુલટા વિચાર પણ જોઈએ અને સુલટી પ્રેક્ટિસ પણ જોઈએ. સત્સંગ સ્વાધ્યાયમાં સુલટા વિચાર થાય છે, સુલટા વિચારો આવવાનું એક નિમિત્ત બને છે, પણ પ્રેક્ટિસ તો ત્યાર પછીના ઉદયના પ્રસંગોમાં કરવી પડે છે. ત્યાં માત્ર ઓલો વિચાર સ્મરણમાં લઈએ એટલું કામ ન આવે, એ તૂટી જશે, એ ફરિયાદ છે. પ્રશ્નમાં એ ફરિયાદ છે કે અમારા વિચારો છે એની સામે આ મહત્તા અને મમતાના ભાવ તૂટી જાય છે. તૂટતા નથી, તોડવા છે તો પણ તૂટતા નથી. વિચાર તૂટી જાય છે, પેલા ભાવ નથી તૂટતા, એનું શું કરવું? આ એક સમસ્યા છે, એનું સમાધાન અહીંયા બેનશ્રી ચર્ચામાં કરે છે. બેનશ્રીની ચર્ચાનો આ ગ્રંથ છે, નામ સ્વાનુભૂતિ દર્શન આપ્યું છે. બહેનશ્રીના વિષયમાં થોડો સંક્ષિપ્ત પરિચય, કોઈ નવા પાયું બહેનો હોય એ હિસાબે જરૂરી લાગે છે, કેમકે એમના એમની ચર્ચા આપણે સ્વાધ્યાયમાં લીધી છે. એ એક નાની ઉંમરથી પૂર્વના આરાધક અને સંસ્કારી જીવ આ ભાવમાં ધાર્મિક ક્ષેત્રમાં એમણે જંપ લાવ્યો. પૂર્વના આરાધક હતા અને કૃપાળુદેવની જેમ 7 વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થયેલું એમ એમને 1994માં એટલે 23મે વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે એમને પણ પૂર્વ ભાવ વગેરે ખ્યાલમાં આવ્યા, પોતાનું આરાધકપણું પણ ખ્યાલમાં આવે. પણ એ પહેલાં જ 8-1 વર્ષથી એમના વિચારોમાં સંસારના ક્ષેત્રમાં આગળ નહીં વધતા આત્મકલ્યાણ કરી લેવું એવા વિચારોથી એમને પોતાના પરિણામોનું વલણ બદલી નાખ્યું. નાનપણથી ઘણા વૈરાગી હતા, શાંત હતા અને 18 વર્ષની ઉંમરે એમણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરેલી. 15 વર્ષની ઉંમરે ગ્રહ ત્યાગ કર્યો. 3-1 વર્ષના ધાર્મિક અભ્યાસ પછી પૂજ્ય ગુરુદેવના નિમિત્તે એમને 18 વર્ષની ઉંમરે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને ત્યાર પછી લગભગ 60-60 વર્ષ એમને સાધનામાં ગાળ્યા. 78 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયો. જો 18 વર્ષની ઉંમરે આત્મજ્ઞાન થયું હોય તો 60 વર્ષ કેટલો, એટલે 1/2 દાયકાથી વધારે, 1/2 દાયકાથી વધારે 6 દાયકા એમણે સાધનામાં ગાળ્યા. ઘણી સુંદર સાધના કરી અને છેલ્લા વર્ષોમાં મુમુક્ષુ સમાજ એમની પાસે આવતો ત્યારે ચર્ચા કરતા, તબિયત નાદુરસ્ત હોવાને લીધે 20-25 મિનિટ ચર્ચા ના આપી શકતા હતા દિવસમાં. બપોરે 1-1.5ના ગાળામાં બધી ચર્ચાઓ ચાલતી. કોઈ વાર ત્યાર પછી પણ કોઈ કોઈ બહેનો એમના સંપર્કમાં રહેતા એમની સાથે પણ ચર્ચાઓ ચાલતી. એ બધી ટેપ રેકોર્ડ કરવામાં આવતી અને એ ટેપ રેકોર્ડિંગ થયેલા એ ચર્ચાથી આ ગ્રંથની ઉત્પત્તિ થઈ છે. કૃપાળુદેવ અસાધારણ જ્ઞાની થઈ ગયા. એમને પણ કેટલીક સાધનાને કારણે લબ્ધિ ઉત્પન્ન થયેલી, એવું બેન્સરી માટે છે. બહુ સિમિલર કેસ છે. કૃપાળુદેવે ગ્રસ્ત જીવનમાં પ્રવેશ કરેલો, બેન્સરીએ પ્રવેશ કર્યા પછી છોડી દીધેલો ગ્રસ્ત જીવન. તરત જ રહ્યા નહીં એમાં, 15 વર્ષની ઉંમરે છોડી દીધો અને એ પણ એક લબ્ધિધારી મહાત્મા થયા. સાધનાના નિમિત્તે એમને પણ કેટલીક લબ્ધિઓ પ્રગટ થયેલી. કહેવાનો મતલબ એટલો છે કે આ કાળના અસાધારણ જ્ઞાની હતા, જ્ઞાનીમાં પણ અસાધારણ જ્ઞાની હતા. બહુ સાદી ભાષામાં અંતરના અનુભવની એમને પારમાર્થિક અને રહસ્યમય જ્ઞાનીઓના હૃદયની વાતો ખુલ્લી કરી છે એમ કહે પોતાને. અહીંયા પણ એક પ્રશ્ન કોઈ મુમુક્ષુને મૂંઝવે છે કે પૈસા, મકાન અને ઝવેરાત, આબરુ, કીર્તિ આ બધી વાતોની મહત્તા આવે છે, એ સારી નથી એમ ખ્યાલ આવે છે, પણ એ ભાવ ચાલુ રહે છે, ઘટતા નથી, તૂટતા નથી. અને કુટુંબ પરિવારમાં મમતા એટલે મારાપણું, આ મારા દીકરા છે, મારા પરિવારવાળા છે, મારા કુટુંબીજનો છે, એ જાતનું મારાપણું કે જે મારાપણાને રૂપાળુ દેવે 537 પત્રમાં નરક નિગોદનું અને અધોગતિનું કારણ કહ્યું છે, એવું થઈ જાય છે. એ બધું વાંચ્યું હોય, સાંભળ્યું હોય, અને છતાં એવા ભાવ થતા હોય તો ચોક્કસ મુમુક્ષુને એ સમસ્યા લાગે કે આ ભાવ કેમ તૂટે, કેમ મટે. કુટુંબ પરિવારમાં પોતાપણું થાય છે, મારાપણું થાય છે, એને ધાર્મિક સમાજના માણસો કોઈ મોટું પાપ ગણતા નથી. કોઈ ચોરી કરે, કોઈ જુગાર રમે, કોઈ માંસ ખાય, દારૂ પીએ, ક્રોધ કરે, તો બધાને દેખાય. તો આવું બધું ન કરાય, આવું બધું ન કરાય. પણ કુટુંબ પરિવારમાં પોતાપણું કરે કે આ દીકરો મારો, દીકરાનો દીકરો મારો, વ્યાજ વાલું લાગે એમ કે છે ને આપણે ત્યાં, તે કુટુંબના સભ્યમાં પોતાપણાનો ભાવ રહે છે. એનાથી આત્માને આવરણ આવે છે, એ આવરણ દર્શન મોહનું એટલે મિથ્યાત્વનું આવે છે, અજ્ઞાનનું આવરણ આવે છે, અને એના ફળ સ્વરૂપે જીવ અધોગતિમાં જાય છે, નરક નિગોદમાં જાય છે. એ વાત કૃપાળુ દેવે બહુ જ વજનથી 537 પત્રમાં કરી છે. એ સમજ્યા પછી પણ એ ભાવ તૂટતા નથી, મટતા નથી, તો શું કરવું, એવો પ્રશ્ન આવ્યો મૂક્યો છે. બેસી એનું સમાધાન આપે. ઉદય ભાવ છે, આ બધા કેવા ભાવ છે? ઉદય ભાવ છે. કેમ કે આ જીવે એવા જ કર્મના ઉદય આવે એવા પૂર્વે પરિણામ કર્યા છે. પૂર્વે પણ કુટુંબ પરિવારમાં મમતા કરી છે, અને પૂર્વે પણ જગતની વસ્તુઓમાં મહત્તા ઘણી કરી છે. એ કર્મ બાંધા એ જ ઉદયમાં આવે છે અને જીવ એમાં જોડાઈ જાય છે. કેમ કે આત્માની ખબર નથી, આત્માની મહાનતાની ખબર નથી, તેથી આત્મ સ્વરૂપમાં જોડાવું એવો જે આત્મયોગ, એનો અભાવ છે. એટલે સહેજે સહેજે ઉદય ભાવમાં જીવ જોડાઈ જાય છે. જ્યારે જ્યારે જીવો ઉદય આવે ત્યારે એમાં પણ જેમ જેમ અનુકૂળતાના ઉદયો આવે છે, તેમ તેમ જીવનો રસ વિશેષ તીવ્રતાથી જોડાણમાં ઉત્પન્ન થાય છે. ઉદય ભાવમાં રસ લઈને જોડાવો, એવો જે ઉદય ભાવનો રસ પીવો, એ આત્માને માટે ઝેર પીવા બરાબર છે. શું પીવા બરાબર છે? ઝેર પીવા બરાબર છે. એટલી ગંભીરતા અને નુકસાનનું એટલું ભાન જો જીવને રહે, મુમુક્ષુ જીવને રહે, તો ઉદય ભાવમાં મંદ રસે કરીને પ્રવેશ થાય અને પરિણામ થાય, નહીતર તીવ્ર રસે પરિણામ થાય. પ્રતિકૂળતા આવે ત્યારે ખેદ અને ખેદ ખિન્નતા અને દ્વેષનો રસ વધી જાય, અનુકૂળતામાં અનુકૂળતાના રાગનો રસ ચડી જાય. આત્માર્થી જીવ એ બંને પ્રકારના રસને તોડવાનો પ્રયત્નશીલ હોય, કેવો હોય? એ બંને પ્રકારના ઉદર આવવાના જ છે. દરેક જીવને આઠે કર્મનો ઉદય નિરંતર હોય છે, ક્યારેય ઓછો ઉદય હોય એવું બનતું નથી સંસારી જીવને. અને એમાં બે જાત છે, શુભ અને અશુભ. ક્યારેક શુભ પ્રકૃતિઓનો ઉદય હોય છે, ક્યારેક અશુભ પ્રકૃતિનો ઉદય હોય છે. ક્યારેક કેટલીક શુભ પ્રકૃતિ ને કેટલીક અશુભ પ્રકૃતિ એવો મિશ્ર ઉદય હોય છે. આમ ત્રણ પ્રકારે બધાને ઉદય ચાલુ હોય છે. આત્મકલ્યાણના રસ્તે જે વેળ્યો નથી અને આત્માનું ભાન જેને નથી, એ ઉદયમાં જોડાઈને નવા કર્મો બાંધે છે, ફળ સ્વરૂપે અધોગતિમાં જાય છે. અને કાળના અનંતકાળના મહાસાગરમાં મોટા ભાગનો કાળ નિગોદમાં જાય છે. બધા બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતની દશાને જૈન શાસ્ત્રની પરિભાષામાં ત્રસ પર્યાય કહે છે. એ ત્રસ પર્યાયનો કાળ 2000 સાગર વધુમાં વધુ મેક્સિમમ પીરિયડ છે ભગવાનના કેવળ જ્ઞાન પ્રમાણે. એ પહેલા પણ ઘણા જીવો નિગુટમાં ચાલ્યા જાય, પણ 2000 સાગરથી વધારે તો કોઈનો ત્રસ પર્યાયનો કાળ હોઈ શકે નહીં. કેમ કે દેવલોકનું આયુષ પણ વધુમાં વધુ 33 સાગરનું છે, પણ એ તો સમ્યક દ્રષ્ટિનો. મિથ્યા દ્રષ્ટિ તો 31 સાગરની સ્થિતિથી વધારે જાય નહીં, પણ નારકીનું આયુષ 33 સાગરનું છે મિથ્યા દ્રષ્ટિનું. પણ એ 33 સાગર તો કાંઈ નથી, 2000 સાગરમાં 33 સાગર તો કાંઈ નથી, એ તો 5% ત્રીજો ભાગ છે, એટલે 0.25% થયા 33 સાગરનું આયુષ. એક સાગર 5% આવે ને 2000 સાગર નહીં, 2000 સાગરમાં 1000 સાગર 5% આવે. એટલે 100 સાગર છે એ 0.25% આવે, 33 સાગર છે એ 0.5% નો ત્રીજો ભાગ છે. મોટામાં મોટું આયુષ આટલું છે. ભવ ભવાંતર કરતો વધુમાં વધુ 2000 સાગર પછી નિગોદમાં. અનંતકાળ નિગોદમાં રહીએ, અનંતકાળે માંડ બહાર નીકળે, બે ઇન્દ્રિય થવું મુશ્કેલ. આપણે સંઘની પંચેન્દ્રિય મનુષ્ય થયા, એથી આગળ જૈન ધર્મમાં આવ્યા, એથી આગળ મુક્તિનો માર્ગ મળે એવા સત્પુરુષોના વચનો પણ આપણને મળ્યા, વિચાર શક્તિ પણ છે. હવે જે આગળનું કામ કરવાનું છે એ જો ન કરવામાં આવે તો કાંઠે આવીને બુડવા જેવું થશે. જે આસન્ન ભવ્ય જીવ છે, જેનો સંસાર સાગરનો કિનારો નજીક આવ્યો છે, એ જીવ એ તકનો લાભ ઉઠાવે છે. અને સંસાર પાર કરી જાય છે. એમાં કેવી રીતે કરવું, શું કરવું, એ સમસ્યા જ્યારે ઊભી થાય છે, બહુ વાંચ્યા પછી, બહુ સાંભળ્યા પછી, બહુ વિચાર્યા પછી શું કરવું, આ એક સમસ્યા મોટાભાગના મુમુક્ષુને મૂંઝવે છે. એ પ્રશ્નની અહીંયા ચર્ચા આપણે ચાલશે. અત્યારે આસનભવ્ય જીવના પરિણામ શીઘ્ર પડે આત્મકલ્યાણ કરીને પૂર્ણ શુદ્ધ થઈ જવાના ધ્યેય વાળા હોય છે. એ ધ્યેયને કારણે ઉત્પન્ન થયેલી આત્મકલ્યાણની ભાવનાવાળા હોય છે, એ ભાવનાને કારણે ઉત્પન્ન થયેલી આત્મકાર્યની લગ્નીવાળા હોય છે ઓછામાં ઓછા, પછી આગળના સ્ટેજ જણાશે. પણ ઓછામાં ઓછા પ્રાઇમરી સ્ટેજમાં આટલું તો હોય હોય ને હોય, એ વાત કરશે બેન, એ જ વાત કરશે કે આ બધા ઉદય ભાવ છે. પહેલા તો એવા જ કર્મ બાંધો છે કે આવો જ તને ઉદય આવે અને તને પાછા એવા જ પરિણામ થાય. જો આત્મકલ્યાણની લાઈન પકડવામાં ન આવે તો એ લાઈનમાં શું છે કે જો આત્માની લગ્ની અંદર લાગે તો તૂટે, વિચારથી ન તૂટે. જીવના પરિણામમાં બે પ્રકાર છે, સરસ સ્પષ્ટ કરીએ. એક વૈચારિક સ્તરનો ના પરિણામો છે, વિચારો થયા કરે, શું એને વૈચારિક સ્તરના પરિણામ કહીએ. બીજા છે એ અનુભવ સ્તરના પરિણામ છે, એમાં લાગવું એવું થાય છે. અનુભવવું એટલે લાગવું, અનુભવવું એટલે વેદવું. ટુ ફીલ, ટુ થિંક એન્ડ ટુ ફીલ, બે પ્રકારના પરિણામ થાય છે. ત્યારે એમણે શું આ માર્ગદર્શન આપ્યું કે જો આત્માની લગ્ની લાગે, લાગવાની વાત કરી, ફિલિંગ સ્ટેજની વાત કરે છે પહેલેથી જ, તો આ પ્રકારના પરિણામ તૂટે, વિચારથી નહીં તૂટે. શું વિચાર કરી કરીને થાકી જઈશ અને ગરડા થઈ જઈશ તો તારા પરિણામ તો એ નહીં જ રહેશે, ઉદય આવશે ને જોડાઈ જઈશ, ઉદય આવશે ને જોડાઈ જઈશ. આમ થવાનું સાદી ભાષામાં જો ટેકનિકલ સાઈડ શું છે, આની ભાષા સાવ સાદી છે, બહુ એની અંદર ટેકનિક છે. કેમ કે બુદ્ધિશાળી જીવ, આપણે બધા બુદ્ધિજીવી જીવ છીએ ને, બુદ્ધિથી આપણું જીવન ચલાવીએ છીએ, મજૂરી નથી કરવી પડતી, બુદ્ધિ ચલાવીએ છીએ. શું એટલે આમાં પણ બુદ્ધિ ચલાવીએ છીએ, એમ નહીં ચાલે. મોક્ષનો માર્ગ સ્વાનુભવ પ્રધાન છે. મોક્ષનો માર્ગ છે સ્વાનુભવથી શરૂ થાય છે, એ જ મોક્ષ માર્ગમાં સ્વાનુભવ વૃદ્ધિગત થાય ત્યારે ઉપરના ગુણસ્થાન આવે છે, અને સંપૂર્ણ સ્વાનુભવ એટલે કેવળ જ્ઞાન. આત્મસિદ્ધિમાં કૃપાળુદેવે વ્યાખ્યા કરે છે એને, કેવળ નિજ સ્વભાવનો. કેવળ જ્ઞાન કોને કહીએ? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, અનુભવ અખંડ, અખંડ અનુભવ, નિજ સ્વભાવનો અખંડ અનુભવ વર્તે તેને અમે કેવળ જ્ઞાન કહીએ છીએ. એવી વ્યાખ્યા ન કરી, લોકાલોક જાણે તે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનની બે વ્યાખ્યા છે, બાહ્યાંગનું પ્રદર્શન કરવું હોય કેવળ જ્ઞાનનું તો એક સમયમાં લોકાલોકને જાણે એમ કે, અંતરંગનું પ્રદર્શન કરવું હોય તો કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, અનુભવ જ્ઞાન, તે સંપૂર્ણ અનુભવ છે. એ અનુભવનો માર્ગ અને અનુભવ સિદ્ધ, અનુભવથી પ્રાપ્ત એવી જે મુક્ત દશા, એ ત્યાં પહોંચવા માટે, માર્ગને પહોંચવા માટે પણ અનુભવ પદ્ધતિથી મુમુક્ષુની લાઈન હોવી જોઈએ. એ અનુભવ પદ્ધતિને લાગવું એમ કહેવામાં આવે છે, વિચારવું એમ નથી કહેવામાં આવતું. એટલે બે વાત જુદી પાડી, બે વાત જુદી પાડે છે. આત્માની લગ્ની લાગે એટલે શું કે આત્મા પ્રાપ્ત કરવાની લગ્ની લાગે, આત્મ કલ્યાણની લગ્ની લાગે, આત્માની શાંતિની લગ્ની લાગે. કેવી લગાડી ન લાગે, તે કૃત્રિમ લગાડવાની ચીજ નથી કે આપણે લગાડી દઈએ. એ તો જે જીવ અશાંતિથી થાયકો હોય, સંસારથી થાયકો હોય, સંસારના પ્રસંગથી થાયકો હોય, સંસારીઓથી થાયકો હોય, સંસારીઓના સંગથી, અને સંસારની ચારે બાજુ ચારે પડખેથી અરુચિ થઈ ગઈ હોય, એને આત્માની લગ્ન લાગે. મેં કેમ એમ કહ્યું કે તને જે કુટુંબ પરિવારમાં મમતા થાય છે એમાં પણ તારી લાગણીઓ છે, એટલા વિચારો નથી તારા, તારી લાગણીઓ કામ કરે છે. શું કામ કરે છે? લાગણીઓ. કોઈને દુઃખ ન થવું જોઈએ, કોઈ નારાજ ન થવા જોઈએ, કોઈ મારા ઘરવાળા કોઈ દુઃખી ન થવા જોઈએ. શું? તારી લાગણી કામ કરે છે, એ ફિલિંગ છે. તો ઉલટી ફિલિંગની સામે સુલટી ફિલિંગ જોઈએ, સુલટા વિચારનો કામ આવે. તરવારની સામે લાગણી ને કમી જાય એમ કે છે. તરવારની સામે લડવું હોય તો તરવાર જ લેવી પડે, પિસ્તોલની સામે પિસ્તોલ જ લેવી પડે, બીજું એમાં તરવારે નો કામ આવે. પછી એમ તને શું થાય છે એ પહેલા સમજતો. તને ઉલટા વિચારો પણ રહે છે અને ઉલટી લાગણીઓ પણ રહે છે. લાગણીઓથી તારી ઉલટી પ્રેક્ટિસ છે, એની સામે તને સુલટી લાગણીઓ ઉભી થાય તો એ લાગણીઓ ઉપર તું જીત મેળવ, વિજય મેળવ. ભગવાનના માર્ગને જીન માર્ગ કહ્યો છે, અને ભગવાનને પણ આપણે જીન અથવા જીનેશ્વર કહીએ છીએ. કેમ કે એ વિષય કષાયને સમ્યક પ્રકારે જીતે છે. તો અહીંયા પણ ઉલટા વિચારો અને ઉલટી લાગણીઓ ઉપર જીત મેળવવાની વાત છે. જીતે તે જૈન. જૈન એ જાતિવાચક નામ નથી, રૂઢિવાચક નામ નથી, સંપ્રદાયવાચક નામ નથી. અને જૈન જન્મે નહીં, જૈન થવું પડે. સાધુ જેમ કોઈને ત્યાં જન્મે નહીં, જૈનમાં પછી સાધુ થાય, એમ જૈનમાં પછી જૈન થાય એવી વાત. તો મહાત્માની વાત જુદી છે, જ્ઞાન લઈને જન્મે એ જુદી વાત છે. બાકી તો પોતાના અંદરના જે દુશ્મનો છે, જે ઉલટા પરિણામો છે, ઉલટા ભાવો છે, એની સામે લડાઈ લડીને જીતવું પડશે તો જૈન થવાશે. અને એ જૈન થવા માટે પહેલી લડાઈ લાગણીઓની સામે ઊભી થાય, વિચારોની સામે પણ ઊભી થાય, અને આગળ વધીને લાગણીઓની સામે ઊભી થાય. વિચારના સ્ટેજ કરતા લાગણીનું સ્ટેજ એક કદમ આગળ છે. વન સ્ટેપ ફર્ધર, એક કદમ આગળનું સ્ટેજ. માત્ર વાંચન વિચાર કરે અને ઉલટી લાગણીઓ એમને મરીએ, એ પોતાના કુટુંબ પ્રતિબંધને જોતો નથી. કૃપાળુ દેવે 172 પત્રોમાં 4 પ્રકારના પ્રતિબંધ કયા છે. સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, શરીર પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. એમાં કુટુંબ પ્રતિબંધ બહુ તગડો હોય છે, શરીર પ્રતિબંધ એથી તગડો હોય છે, મજબૂત, તગડો એટલે પહેલવાન જેવો, અને એને તોડતા પરસેવો ઉતરી જાય. પાછું એવું છે, ડબલ પ્રકારે જીવને ગડબડ થાય છે. પોતે લાગણીથી એનું કામ કરે. શું કરે? પોતે લાગણીથી એના પ્રત્યેનું વર્તન કરે, એના કામ કરે, અને અપેક્ષા રાખે કે તું મારા પ્રત્યે લાગણી રાખીને તું કંઈક કર. આ બે ગડબડ થાય ત્યારે લગ્ની લાગે એ ઉદાસ થઈ જાય. શું થાય? લગ્ની લાગે એ ઉદાસ ઉદાસ. મારે કોઈની અપેક્ષા ન હોય, મારો આત્મા નિરપેક્ષ નિરાલંબ છે. કોઈ પરના આલંબનની જરૂર નથી, કોઈ પરની અપેક્ષા નહીં. આ આત્માને જરૂર નથી, હું એવો દિનહીન નથી. અને પોતાપણાની લાગણી તોડવા માટે પોતાના અસ્તિત્વને સંભાળે. કે મારી હૈયાતી મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે, એથી આગળ મારી હૈયાતી નથી. હું મારાપણું કરીને મારા આત્માને અજ્ઞાન અને મિથ્યાત્મનું આવરણ કરું છું, મોટું નુકસાન કરું છું. ભય પામે એનાથી, નવા શક્તિ એના પરિણામથી મૂંઝાય. 254માં પત્ર કૃપાળુદેવે મુમુક્ષુનું લક્ષણ બાંધ્યું. આ શું લક્ષણ બાંધ્યું? 254 પત્રમાં નવા શક્તિથી મૂંઝાય તે મુમુક્ષુ છે. ઠીક, કાલ તમારો ભાઈ આવ્યો હતો, તમારે પહેલું શું કરવું? મેં કીધું મૂંઝા. પહેલું તો ભગવાનની માળા લીધે એમ નહીં, મંદિર દર્શન કરવા જાજે એમ નહી, ઉપવાસ કરી નાખજે એમ પણ નહી, કે બે ચાર ખેંચી કાઢજે, કાવડો પુસ્તક લઈને વાંચવા બેસી જજે એમ પણ નહી. એ રેકર્ડ પ્રશ્ન હતો. મારે આગળની વાત કઈ સમજવી નથી, મારે પહેલું શું કરવું છે? હું અઠવાડિયામાં કરી દેખાડું છે. પાવર વાળો, વીર્ય વાળો, સમજ્યા? જીવ વીર્ય વાળો છે. હું અઠવાડિયામાં કરી નાખું. આ પ્રશ્ન કેમ ઉઠ્યો? તો કે શું કરવું એ પૂછતું નથી, એની થોડી મૂંઝવણ રહે છે. બહુ સરસ, વેરી ગુડ. શું કીધું? શું કરવું એ કઈ ખબર પડતી નથી, મારે શું કરવું જોઈએ. મૂંઝાવું છું જરા, બહુ સારી વાત. હવે આ મૂંઝવણની ડિગ્રી વધવી જોઈએ. મૂંઝાયા વિના માર્ગ નહીં મળે, મૂંઝાયા વિના માર્ગ નહીં મળે. અથવા કૃપાળુદેવના શબ્દોમાં કહીએ તો 195 નંબરના પત્રની પહેલી લીટી, જેને માર્ગની ઈચ્છા થઈ છે તેને. શું? કોની વાત કરી? જેને માર્ગની ઈચ્છા થઈ છે અને માર્ગ હજી મળ્યો નથી. ઈચ્છા થાય ને ચીજ ન મળે એટલે મૂંઝવણ થયા વગર કરીએ નહીં. આ તો બધાનો અનુભવ છે. એટલે મૂંઝવણ શરૂ થઈ છે ને કીધું બહુ સારું. એવો મૂંઝા, એવો મૂંઝા, એવો મૂંઝા કે રોતા છાંટ ન લાગે, રડવું આવશે. રાત ને દિવસ રડવું આવે તો ભલે આવે, તો હું તો મૂંઝવણથી ભાગવાની મહેનત કરું છું. નહીં 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 નહીં, મૂંઝવણ નથી મટાડવાની, મૂંઝવણ તો ઊભી કરવાની છે. અને ઊભી થઈ છે એ સારી વાત છે. બહુ ટાઈમસર આવી ગયો કીધું. હવે ખૂબ મૂંઝાવવું જોઈએ, ભલે ખાવું ન ભાવે, ભલે ઊંઘ ન આવે, અને ભલે ક્યાંય ચેન ન પડે, તો તે જ માર્ગ નીકળશે. ત્યાં સુધી માર્ગ પૂજશે નહીં એમ કૃપાળુ દેવે માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. એ ચિંતના અને એ ઝૂરણા થયા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન કોઈને થતું નથી. એ વાત એમણે પોતાના અનુભવથી કરી અને અનંત જ્ઞાનીઓ અને અનંત મુમુક્ષુઓ જે થઈ ગયા એની સાક્ષી એમ જ થાય. કોઈ એમ કહે કે મૂંઝવણમાં આવ્યા વિના અમને જ્ઞાન દશા થઈ ગઈ, અનુભૂતો અને ભવિષ્યથી ના પાડી શકે કૃપાળુ. ભૂતકાળે કોઈને થયું નથી, માર્ગની દિશાનું ભાન ભવિષ્યમાં કોઈને થશે. બહુ સરસ પ્રશ્ન. દર્શન નો ત્યારથી ગળવા માંડે, મિથ્યાત્મ ને અજ્ઞાન ગળવા માંડે એનો સંબંધ એક પ્રકાર છે. મૂંઝવણ જેવી શરૂ થાય એટલે એનો મિથ્યાત્મ ને અજ્ઞાન નો પ્રકાર છે, એ પાતળો પડવા માંડે, નબળો પડવા માંડે. શાસ્ત્ર ભાષામાં એને એમ કે છે કે દર્શન મોહનો અનુભાગ તૂટે. શું થાય? દર્શન મોહનો અનુભાગ તૂટે. અનુભાગ એટલે ફળદાન શક્તિ. અનુભાગનો અર્થ શું કરે છે શાસ્ત્રકાર? ફળદાન શક્તિ. દર્શન મોહને અજ્ઞાન જે ફળ આપે એની શક્તિ તોડે છે. શક્તિ ઉપર ઘા છે. મોટામાં મોટા બે દુશ્મન અનંતકાળથી જીવ પરિભ્રમણ કરે છે એનું કારણ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. એ મિથ્યાત્વ અને અજ્ઞાનને કારણે કતલખાના ખોલશે અનંતવાર, પણ એ કતલખાનાની વાત ન લીધી, એનું કારણ પકડ્યું જ્ઞાનીઓએ. એ કારણનો નાશ કરે એટલે કાર્યનો નાશ થઈ જશે. કેમ કે કતલખાના ખોલનારને પણ એના કુટુંબ પરિવારને જ પાલન પોષણ કરવું છે. અને તારે શરાફની પેઢી ઉપર બેસીને પણ તારા કુટુંબની તારે પણ પાલન પોષણ કરવું છે, તો તમારો બેનો કોમન ફેક્ટર તો એક જ છે. પ્રવૃત્તિ જુદી જુદી છે, અંદરનો કોમન ફેક્ટર એક જ છે. આજે એ પેઢી નહીં ચાલે તો બીજો ધંધો પકડીશ, બીજો નહીં ચાલે તો ત્રીજો પકડીશ, ત્રીજો નહીં ચાલે તો ગોતતા 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 તને એમ થશે કે કતલખાનું તો કોક જ નાખે. આજે પણ અભક્ષ્ય ચીજોનો વેપાર કરતા લોકો થઈ ગયા છે. જૈનો કહેવાય છે, જૈનો પરદેશમાં તો ઘણી ગડબડ છે. નૈરોબી જવાનું થયું હતું. નૈરોબીમાં આપણા સમાજના જે ભાઈ છે, બહુ મોટું શોપિંગ કોમ્પ્લેક્સ હતું. પહેલા જે યુરોપિયન જે બાજુ લોકો રહેતા હતા, ત્યાં પહેલા તો યુરોપિયન સિવાય કોઈની જગ્યાએ મકાન ભાડે આપે કે મકાન બનાવવા પણ નહોતા દેતા એ લોકો. એ લોકોનો રાજ હતો ત્યારે. એટલે જેને અમને ક્રીમ એરિયા, પોશ એરિયા જેને કહેવાય ને, પછી તો રાજ બદલાઈ ગયું છે. એટલે ત્યાં જમીન બમીન લઈને મોટું શોપિંગ કોમ્પ્લેક્સ કરેલું. લંડનમાં એવા જે મોટા શોપિંગ કોમ્પ્લેક્સ હોય છે એવું બહુ સરસ. 200-400 ગાડીઓ ઉભી રહી એટલું તો પાર્કિંગ પ્લેસ આગળ આપેલું. ભાડા ખાય, દુકાનો હોય તો ભાડા જ ખાય ને. હા, જોવા લઈ ગયેલા. જુઓ કેવડું મોટું છે. 3-4 માળમાં હતો, લિફ્ટો મૂકેલી, ઝાડ જમાળ હતું બધું. એમ લાગે કે આ લંડનમાં આવી ગયા આપણે ઘણી વાર. હા, સુંદર માંસ મટનની દુકાનો હતી. આ શું છે? આને ન ભાડે અપાય આપણે, પણ હવે આને આમણે આપ્યું છે. પૈસાનો કઈ તૂટો પડ્યો હતો. કરોડો રૂપિયાનું શોપિંગ કોમ્પ્લેક્સ છે, લાખો રૂપિયા ત્યાં સીલિંગ કે છે, આપણે રૂપિયા કહીએ ના, ભાડાની આવકો છે ને. એ સિવાય બીજા હોય જુદા, આપણને ખબર નથી કેટલા હોય, પણ એ લોકો એમ કે છે કે 10 પેઢી સુધી ખાય ને તો છૂટે નહીં. એટલા તો બધાએ લંડનની બેંકોમાં ટ્રાન્સફર કરી નાખ્યા છે આપણા લોકોએ. ઇન્ડિયામાંથી જે લોકો હાથે પગે ગયેલા દોરી લોટો લઈને, એ લોકોએ 1,00,000 રૂપિયા લંડનની બેંકમાં મૂકી દીધા. વ્યાજ વાપરે તો ખૂટે એવું નથી, મૂડી વાપરવાની તો જરૂર જ ન પડે. હવે એ શું કરવા આવું કરતા છે? એ એનાથી સુખ છે એ માન્યતાને લઈને કરે છે. શું કરવા કરે છે? પછી વિવેક ન રહીએ. સુખ મળે છે ને એનાથી, એનાથી આબરૂ મળે છે, આબરૂમાં સુખ છે, એનાથી સગવડતાઓ મળે છે, એમાં સુખ છે, એમાંથી કુટુંબ પરિવાર બધા જલસા કરે છે, એમાં સુખ છે. એ રાજી તો હું રાજી, એ નારાજ તો હું નારાજ, બસ પછી કાંઈ તને વિવેક રહેવાનો નથી. એટલે કૃપાળુદેવે 537માં કીધું કે તું નરક નિગોદમાં જઈશ, આ ભાવથી તું નરક નિગોદમાં શરણ જઈશ. એટલે એમ કહે છે કે લાઈન પકડવી હોય તો તત્વજ્ઞાનના વિચારોથી એક કદમ આગળ વધીને લગ્ની લગાડો. તને લગ્ની લાગવી, એકલા વિચારથી નિવેડો નહીં આવે. એમ કેવું છે, એકલા વિચારથી નિવેડો નહીં આવે, લગ્ની લાગવી જરૂરી છે તો તૂટે. એ લગ્ની લાગીને આગળ વધશે, આત્મકલ્યાણની ભાવના ઉગ્ર થવાથી અવલોકન ચાલશે, તારા ચાલતા પરિણામોનું અવલોકન ચાલશે. અવલોકન છે એ પોતાના ચાલતા ભાવોને નો પરિચય કરવાનો એક પ્રોસેસ છે. શું છે પ્રોસેસ? છે આત્માને ઓળખવા માટે આત્માના સ્વભાવના પરિચય થવું. કૃપાળુ દેવે આ વાતને, આત્માને ઓળખવા માટે આત્મ સ્વભાવના પરિચય થવું. કેમ કે ઓળખાણ માટે પરિચય કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, કોઈ ઓલ્ટરનેટિવ નથી, એનો એક જ ઉપાય છે પરિચય કરવો. અને પરિચય સાધવા માટે પોતાના ચાલતા સ્વભાવ ભાવો અને વિભાવ ભાવોનો પરિચય કરવો. બે ભાવ ચાલે છે જીવના પરિણામમાં, સ્વભાવ ભાવ પણ ચાલે છે અને વિભાવ ભાવ પણ ચાલે છે. શું ચાલે છે એનું ભાન નથી જીવને, એટલે વિભાવ કોને કહેવાય એની ઓળખાણ નથી, અને સ્વભાવ કોને કહેવાય એની પણ ઓળખાણ નથી. ને ઓળખાણ પરિચયથી થાય, એટલે એ પરિચય કરવા માટે અવલોકનના સ્ટેજમાં પ્રવેશ કરવો પડે છે. અને બારીક સૂક્ષ્મ અને સતત અવલોકન ચાલે ત્યારે એ બંને જાતિના ભાવોની પરખ ઓળખ આવવાની શરૂ થાય છે, અને ઓળખાણ થાય ત્યારે સ્વરૂપની ઓળખાણ થતાં સ્વરૂપ જેટલો મહાન છે એની મહત્તા આવતા જગતના પદાર્થોની મહત્તા છૂટી જાય. જ્યાં સુધી આત્મ સ્વરૂપની ઓળખાણ થઈને સ્વરૂપની મહિમા ન આવે ત્યાં સુધી જગતની વસ્તુ અને જગતના પ્રસંગો, જગત જેને મહત્તા આંકે છે અને પોતે પણ એમાં જોડાઈ ગયો છે, એમાં ફેરફાર નહીં થાય. એટલે પાયાની વાત એમણે જે કરી છે એ આત્માની લગ્ની લાગવાની વાત એમણે કરી છે. એ લગ્ની લાગે તો નાયકને, એટલે આત્મ સ્વરૂપને ઓળખે આગળ વધીને. અને જુદો ઉદય ભાવથી જુદો પડે એટલે સ્વરૂપમાં ઓળખાણ થયા પછી એની મહત્તાને કારણે પરિણામ એમાં જોડાશે, ને એમાં પરિણામ જોડાશે ત્યારે ઉદય ભાવથી જુદો પડશે, ભિન્ન પડશે. એવી ભેદ જ્ઞાનની પ્રક્રિયા, ભેદ જ્ઞાનની ધારા ઉત્પન્ન થશે, ઓળખાણ થશે. તો ઓળખાણ થવા માટે આત્મકલ્યાણની તીવ્ર ભાવના અને લગ્ની ઉત્પન્ન થવી જરૂરી છે અને એ સહજ દશા છે, બધી પહેલેથી જ સહજ દશા છે, ક્યાંય કૃત્રિમતા કરવાની વાત નથી, પહેલેથી સહજ દશા. આ મારું સ્વરૂપ નથી, ઉદય ભાવ તે મારું સ્વરૂપ નથી એમ લાગે ત્યારે, લાગવું એટલે અનુભવવું, એમ લાગે ત્યારે વાસ્તવિકપણે તૂટે, એમ વિકલ્પ વિચાર કરે ત્યારે વાસ્તવિકપણે ન તૂટે એમ કેવું છે. એમ લાગે ત્યારે હવે જો આપણે આ વાત ઉપર થોડો વધારે વિચાર કરીએ કે આપણને અત્યારે લાગે છે શું, મનુષ્યપણાનો ઉદય છે એટલે હું મનુષ્ય છું એવી નિર્વિકલ્પ પરિણતિ ચાલે છે. યાદ કરવું પડતું નથી હું માણસ છું, કરવું પડે છે. પછી ઉદય ભાવમાં પુરુષવેદનો ઉદય છે એને હું પુરુષ છું, ત્રિવેદનો ઉદય છે એને હું સ્ત્રી છું, એમ નિર્વિકલ્પણે ભાવ ચાલે છે. પછી જે કુટુંબ પરિવાર વાળો છું એમાં આ મારા ફલાણા ફલાણા એનો વિકલ્પ કરવો પડતો નથી. બે છોકરા આપણા ઘરમાં ભેગા રમતા હોય, એક પાડોશીનો ને એક આપણો, અને સ્કૂલના ડ્રેસ સરખા હોય, ઊંચાઈ સરખી હોય, પાછળથી તો ખબર ન પડે કયો મારો, પણ જેવું મોઢું જોવે ત્યારે વિકલ્પ કર્યા વગર એને મારો લાગે. મારો છે એમ વિચારે નહીં, એને મારા પણ એમાં લાગે છે, અનુભવાય છે. આ અનુભવ જ્ઞાન શું છે એ સમજવાનો વિષય છે. ત્યારે એમ કે છે કે જુદો પડે ત્યારે એવું ન લાગે, જુદો પડે ત્યારે એવું ન લાગે. કુટુંબ પરિવારના સભ્યો કેવા લાગે, મારા ન લાગે તો કેવા લાગે, કે ભાઈ બીજા જેમ આડોશી પાડોશી પણ એક જગતના પરિભ્રમણ કરતા જીવો છે, આ એક ઘરમાં એક છાપરા નીચે એક છપ્પર નીચે પરિભ્રમણ કરતા જીવો સંયોગમાં છે, પાડોશવાળા થોડાક વચ્ચે દિવાલ રાખીને સંયોગમાં છે, બાજુવાળા થોડાક ડિસ્ટન્સ રાખીને સંયોગમાં છે, બાકી કાંઈ નથી, આથી વધારે કાંઈ નથી. પછી એના માટે આત્મા ડૂબે એવું કામ ન કરે, પછી એના માટે આત્મા ડૂબી જાય એવું કામ ન કરે, એટલે અજ્ઞાનને મિથ્યાત્મને ન પોષે એના માટે. કેમ કે મારા માનીને બધું કર્યું હતું અત્યાર સુધી, હવે મારા પણ રહેતો નથી, વાસ્તવિકપણે એને એ પોતાનો ઉદય ન લાગે. ઓલા એમ કે તમે મારા છો, એ લોકોને તો સમજણ નથી, જ્ઞાન નથી, એ તો એમ કહેશે કે તમે મારા છો, પણ વન વે ટ્રાફિક છે, એ તો કહે, એને ખબર નથી એટલે કહે, પણ એથી કરીને આપણે ભૂલ કરવાની નથી રહેતી. નહીતર તો શું કે હું મારા પણ કરું છું ને તું મારા પણ કર એમ નહી, હવે તું કરતો હું કરું એમ નથી, આટલી તૈયારી થવી જરૂરી. નહીતર કુટુંબ પરિવારમાં મમતા થઈ જાય છે, અધોગતિનું કારણ છે, એ તોડવા જશે તો પણ તૂટશે નહીં. એની સામે આ એક જ ઉપાય છે તોડવાનો, બીજો ઉપાય નથી. બહુ મુદ્દાની વાત કરી છે. ત્યારે વાસ્તવિકપણે તૂટે છે, ત્યાર પહેલા ઉદય ભાવ ભલે હોય એટલે તો આના દેશી ચાલ્યા જ આવે છે, નહીં હોય છે ભલે હોય એટલે હોય, એ સારા છે એમ નહીં, હોય ન હોય એમ નથી. તને કેમ થાય છે એ પ્રશ્ન નથી, એ જ્ઞાનીને ખબર છે કે હોય તને ભલે હોય. અને પોતે વિચાર પણ કરે કે આ બરાબર નથી, પરંતુ માત્ર એકલા વિચારથી નહીં. બહુ સરસ ગાઈડલાઈન આપી છે, ટુ ધી પોઈન્ટ વાત કરી છે. એકલા વિચારથી અને અનુભવસિદ્ધ છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં વર્ષો સુધી તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા જીવો મુમુક્ષુ કહેવાય. ઘરે જાય એટલે મારાપણાનો એટલો જ રસ લે, દુકાને જાય એટલે મારાપણાનો એટલો જ રસ લે. આ મારી દુકાન ને આ મારું ઘર. ત્યાં જે મમતાના હબડકા લે છે ભાવતી ચીજ એની, ભાવે ત્યારે હબડકો લે ને, ખીર ભાવે ત્યારે ખીરનો ને દાળ ભાવે ત્યારે દાળનો, મારી નાખે એને. એનો સત્સંગ અને સ્વાધ્યાય બધું ધોઈ નાખે. શું થાય? બધું ધોઈ નાખે. મારા પણ કર્યું, રસ લીધો, તે ગયો તારો સત્સંગ, ચાવી ગયો એ. કૃપાલદેવ લખે છે ઉપદેશ છાયામાં કે જીવ ધર્મ સાધન તો અનંત વાર કરે છે, અનંતો કર્યું, યમ નિયમ સંયમ આપ કયો, પુન ત્યાગ વિરાગ થાગ લ્યો, સાધન બાર અનંત. પણ અજ્ઞાન રૂપે પાડો એ બધું ચાલી ગયું. એમ સત્સંગ અને સ્વાધ્યાય પણ સાધન છે, પણ એને જો તું આ મમતા કરતો એ તારું અજ્ઞાન છે, ને એ અજ્ઞાન રૂપે પાડો તારા સત્સંગને પણ. આંધળો વણે ને પાડો ચાવે, આપણે ત્યાં કહેવત છે, આંધળો વણે ને પાડો ચાવે. કોળું વણવા આપેલું, બેઠો બેઠો વીણ્યા કરે, આખો દી વીણ્યું, એને એમ કે બહુ લાંબો મોટો ઢગલો થયો હશે નીચે દોરડાનો પગપાંએ, તો પગપાંએ એક પાડો બેઠેલો હશે. આ જેમ જેમ વણતો જાય ને ચાલતો જાય, ખેંચે નહીં, એને ખબર છે કે આંધળો છે, ખેંચીશ તો મને ઉઠાડી મૂકશે, સારો માનો ચાવી જાય, સારો માનો ચાવી જાય. એ અજ્ઞાન છે, ઈચ્છાનું માનું ચાવી જાય છે, તારા ધર્મ સાધન ને ચાવી જાય છે. નહીં જોયું ઉદયભાવ હો, પોતે વિચાર પણ કરે, પરંતુ આ પરંતુ કોઈને કહેવું છે, માત્ર એટલા વિચારથી નહીં, પુરુષાર્થ કરે. પુરુષાર્થનો સ્ટેજ પ્રયોગથી શરૂ થાય છે, અવલોકનનો પ્રયોગ છે, અવલોકન છે એ વિચાર નથી પણ પ્રયોગ છે, અવલોકન છે એ વિચાર નથી. વિચાર તો પરોક્ષ ભાવોનો હોય, પરોક્ષ પ્રસંગોનો હોય, પરોક્ષ વસ્તુનો હોય. અવલોકન તો ચાલતા પરિણામોનું છે. પ્રત્યક્ષ છે તો એનો વિચાર કરવાનો હોય નહીં, એટલે એ પ્રયોગ છે, વિચાર નથી પણ પ્રયોગ છે. કહે છે કે પુરુષાર્થ ને પ્રયોગ સાથે થાય છે. પુરુષાર્થ પ્રયોગની ભૂમિકાથી શરૂ થાય છે, વિચારની ભૂમિકામાં કોઈ પુરુષાર્થ નથી, પ્રયોગની ભૂમિકામાં પુરુષાર્થ છે. હા, વિચારનું રિઝલ્ટ કઈ નહીં આવે, એ તો કહી દીધું એમણે કે વિચારનું પરિણામ કઈ નહીં આવે, એને વિચારવું ચાલુ રહેશે, મમતા છૂટશે નહીં તારે, મહત્તા છૂટશે નહીં. પ્રયોગ કરીશ એટલે એનું રિઝલ્ટ ઇન્સ્ટન્ટ છે. કેવું છે? દૂધમાં કોફીનો પાવડર નાખો એ ભેગી કોફી તૈયાર, પછી એને ગરમ કરવાની જરૂર નથી. ચાની પત્તીને ગરમ કરવી પડે, ઉકાળવી પડે, આમાં એવું જરૂર નથી. એમ પ્રયોગનું ફળ એ જ વખતે છે, રોકડું પછી નહીં આવે, એ જ વખતે આવશે. અને જેમ જેમ એનું ફળ આવશે એમ તને આ ઉપાય નો વિશ્વાસ આવતો થઈ જશે. એનો વિશ્વાસ તારે કેળવવો નહીં પડે, વિશ્વાસ આવતો જ જશે. આ જ માર્ગ સાચો છે, આ જ ઉપાય કરવો જોઈએ. બીજો ઉપાય કરો કે ન કરાય, આ જ ઉપાય કરવો જોઈએ. એની વિશ્વાસ, એની ખાતરી, એની પ્રતીતિ તને ઉત્પન્ન થશે. જેમ જેમ વિશ્વાસ બળવાન થશે એમ તારી પ્રવૃત્તિ પણ બળવાન થશે. બધું ઓટોમેટિક થયું, પછી તો આપોઆપ થવાનું. એ તો બધું એ રીતે પુરુષાર્થ કરે તો ઉદયનો રસ મંદ પડીને તૂટી જાય. ઉદયનો જે રસ છે તે ઊંધા ચક્કર છે, પરિણામના ઊંધા ચક્કર છે. ફેરફદુડી માણસ ફરે ને, ખૂબ ફરે, ખૂબ ફરે, ખૂબ ફરે, તો ફરતા ફરતા એને વિચાર આવી ગયો કે હું ઊંધા ફરું છું, આમ ફરવાની જરૂર હતી એના બદલે હું આમ ફરું છું. હવે જો સીધા ઊંધા ચક્કર ફરવા જાય ને, પડે હેઠો, ગાડી બહુ સ્પીડમાં હોય ને બ્રેક ન મરાય, ગલોટિયા ખાઈ જાય. શું થાય? ગલોટિયું જ ખાઈ જાય ગાડી. એને ધીમી પાડવી પડે. મિથ્યાત્વનો અને અનેક પ્રકારના વિભાવ ભાવોનો રસ, વિકાર ભાવોનો રસ મળો પડે, પછી તૂટે. એમને સીધો તૂટે નહીં, એની વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. તો રસ મંદ પડીને તૂટી જાય. રસ તૂટી જાય એમ ન કીધું, રસ મંદ પડીને તૂટી જાય. એનું સ્ટેજ આવે છે, મંદ પડવાનું સ્ટેજ આવે છે ને પછી તૂટે છે. આ બધું પછી એમના વિચારોમાં અને ભાવોમાં શું શું પરિણામો ચાલે છે એનો પણ કેટલોક વિસ્તાર કર્યો છે. આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. સમય પૂરો.